તારીખ 15/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 69
પ્રાપ્તિ થાય છે એનો ઉપાય દર્શાવે છે. શાશ્વત પરમપતિ આત્મા છે, તેની સંભાળ કરતા સ્વરૂપ પ્રાપ્તિ થાય છે એનો ઉપાય દર્શાવીએ છીએ. જે પરિણામ ઉલટી ઉલટી એટલે ઊંધા થઈને પરમા પોતાને માની સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે તે જ પરિણામ સુરતી એટલે સવળા થઈને સ્વરૂપને પોતાનું માની પરનું વિસ્મરણ કરે તો મુક્તિ પામી બંધ થાય. એટલે એ વાત થતી છે કે પરિણામ અનાદિથી વિપરીત રૂપે પરિણમી રહ્યા છે, વિપરીતપણે પરિણમી રહ્યા છે. એમાં શું કરે છે કે જે અન્ય પદાર્થો છે પોતાના સિવાયના અન્ય પદાર્થો છે એમાં પોતાપણ કરે છે, પોતાપણ માને છે અને પોતાનું જે મૂળ સ્વરૂપ છે એનું વિસ્મરણ ચાલ્યું આવે છે અથવા એ મૂળ સ્વરૂપથી પોતે તદ્દન અજાણ રહ્યો છે. અત્યાર સુધી પોતે તદ્દન અજાણ રહ્યો છે. તે પરિણામ જો સુરતે અને સવળા થાય તો સ્વરૂપને પોતાનું રૂપ માનીને પરનું વિસ્મરણ કરે. પરનું સ્મરણ કરવાનું પણ એને કઈ પ્રયોજન નથી અને તો એને મુક્ત દશા પ્રગટ થાય. એની સામે પોતે પ્રશ્ન ઉઠાવે છે, ગ્રંથકાર પોતે પ્રશ્ન ઉઠાવે છે એવા પરિણામ કેમ કરતો નથી. તો શા માટે જે એવા સવળા પરિણામ કરતો નથી? કોઈ તકલીફ વાળી વાત હોય, દુઃખ થાય એવી વાત હોય તો જીવ ન કરે પણ પોતાના સ્વરૂપનું સુખ પ્રાપ્ત થાય, સ્વરૂપની શાંતિ પ્રાપ્ત થાય. આત્મા આ જીવ અવિદ્યામાં પીડ્યો છે. જેમ સોનું અને માટી ધૂળની કાંઈ કિંમત નથી, સોનું ઘણું કિંમતી છે તો પણ પડેલા છે, થોડું ભેગી પડી છે. કેટલાક કાર્યો કારણે એના માટે કોઈ નિયમ કારણરૂપ નિયમરૂપ કારણ નથી, આ જ કારણથી આમ છે એવું કઈ નથી. કેમ કે અનાદિથી છે, એવા ઘણા પ્રશ્નો છે. કેમ કે વૃક્ષ અને બીજ એકબીજાના કાર્ય કારણરૂપ છે, વૃક્ષ અને બીજ એકબીજાના કાર્યકારણરૂપ છે ને. કેમ કે બીજ વગર વૃક્ષ ન હોય અને વૃક્ષ વગર બીજ ન હોય કોઈ વખત હોય કોઈ વખત કોણ કોને કારણ કહેશો? અનાદિથી છે બીજ પણ, અનાદિથી છે અને વૃક્ષ પણ અનાદિથી છે. એને કોઈ આ એક પણ વિશ્વની ઘટના છે. કેટલીક વાતો એવી રીતે છે ખરી. એમ અનાદિકાળથી આ જીવ અવિદ્યામાં પડ્યો છે. બીજું કે પોતાનો કોઈ જીવ વિચાર કરે છે કે મારો જીવ અનાદિકાળથી વર્તમાન સુધીનો અનંતકાળ વ્યતીત થયો એનું પરિભ્રમણ કરે છે, જુદા જુદા ભાવની અંદર પરિભ્રમણ કરે છે. હવે મારે પ્રયોજન તો છૂટવાનું છે, સુકરવા મેં પરિભ્રમણ કર્યું તો એનું નિદાન નીકળે કે ભવના કારણ સેવા માટે ભવ થયો, પણ સુકરવા મેં ભવના કારણ સેવા એ પ્રયોજન નથી, એ જાણવું કોઈ પ્રયોજન નથી. કેવા કેવા કારણથી નવા નવા ભવ થાય છે એટલું સમજવું, એટલા માટે સમજવું કે એનો ઉપાયમાં વિશ્વાસ મેં છે. જો નિદાન સાચું હોય તો રોગના નિદાનના સાચા આંકડા ઉપરથી રોગના ઈલાજ માટે વિશ્વાસ આવે. પણ શું કરવા થયો એક ઘરને રસોઈમાંથી પાંચ જણા દસ જણા જેમાં એક જણને બાકી થઈને તાવ આવ્યો, નવ જણને ન આવ્યો, એ કારણ ગોતવાની કઈ જરૂર નથી. પાચન ન થયું માટે બાદી થઈને તાવ આવ્યો એ એટલું સમજવું એટલા માટે. અત્યારે તો અજ્ઞાનમાં શું કશાકનું જોવાનું છે, જયારે ગ્રંથ કરતા એમ કે છે અનાદિકાળથી આ જીવ અજ્ઞાનમાં પોતા સામે જોવું છે, બહુ ભ્રમણ કરી રહ્યો છે, જન્મ થયો છે, દેહ છે, દેહ નો નાશ થવાનો છે, કેમ કે એ જન્મ મરણથી છૂટવાનો કોઈ ઉપાય કર્યો નથી, અનાદિકાળથી છે. ગુરુની લાટ નીવેડી પડી છે, આપણે વિચારી શકે આ જન્મ થાય છે, જુદા જુદા પદાર્થો ઉપર આ જીવનો મોહ પ્રવર્તે છે, મોહ વર્તે છે, મોહમાં છે કેટલો છે કે એનો અભાવ કરે ત્યારે ખબર પડે કેટલો નિબીડ છે, નિબીડ એટલે ગાઢ, કેટલો ગાઢ છે એ અભાવ કરવાનો પ્રયત્ન કરવા કરે ત્યારે ખબર પડે કે આ જલ્દી જાય એવી ચીજ નથી, એટલે ઘણો ગાઢ છે. અને ગાઢ નિબીડ ગાંઠ એટલા માટે પરપદાર્થ સાથે આ જીવ મોહથી સંબંધ કરે છે, પરપદાર્થ સાથે મોહથી સંબંધ કરે છે, અને એ પરપદાર્થ સાથેનો સંબંધ તોડવામાં પસીનો ઉતરે છે. પોતાનું ઉઠાવી લેવું, જીવ પદાર્થો પોતાના ગણાતા હોય દેહાદીથી માંડી જેટલા કોઈ સંયોગ હોય પૂર્વ પ્રારંભ અને આધીન, એમાંથી પોતાપણું ઉઠાવી લેવું, મોહ તોડીને મોહ છોડીને, જેને થોડું આકરું લાગે છે, કઠણ પડે છે, એવી મોહને ગાંઠ નિબીડ પડી છે. આત્મા અને પરનું એકત્વ સંધાન થઈ રહ્યું છે, આત્મા અને પરનું એકત્વ સંધાન થઈ રહ્યું છે, એક મેઘ પણ થઈ રહ્યું છે, જેને આપણે એકત્વ કહીએ છીએ, એ નાનામાં નાના કાર્યમાં એકત્વ ચાલુ છે. અહીંયા દ્રષ્ટાંત બહુ સરસ આપ્યો છે કે જેવી રીતે કોઈ પુરુષને અક્ષિણનો અમલ ચીજો છે તે દુઃખ પામે છે પણ છૂટી શકતો નથી, સાથે જ અમલ ઘણો ચીજો છે, છૂટવાથી સુખ છે, ક્લેશ નથી, પણ તલબ લાગતા તે લે અને લે જ, એવી રીતે આ જીવ પરમોથી બંધાઈ રહ્યો, પરના મોથી બંધાઈ રહ્યો છે. શું કહેવાય કે કોઈ અફીણનો બંધાણી માણસ છે, ઘણા વખતથી અફીણ લીએ છે, એને ખ્યાલ આવે છે કે આ બંધાણ સારું નથી, અફીણ છે એક જાતનું ઝેર છે, આ સારું નથી, અને આ છોડી દેવું જોઈએ. જો અફેન્ડથી એ જોવે છે કે બીજા માણસો જેને અફેન્ડનું બંધાણ નથી એવા માણસને મારા લીધે કાંઈ ટકી નથી, એટલે અફેન્ડ છોડવામાં સુખ છે, પણ એને છોડવું એ મોટી મોટી તકલીફ પડે છે. ક્યારે કે એને તલફ લાગે એટલે અફેન્ડ લીધા વગર રહી શકે. એટલે આપણે અત્યારે એને વિજ્ઞાનની ભાષામાં એમ કહીએ છીએ કે ટોક્સિકેશન થાય છે બીડીનું, ચાનું, અફેન્ડનું, જે કોઈ વ્યસન હોય છે તમારું, એનાથી શરીરમાં ઢીનું ઝેર વ્યાપેલું હોય છે. અને એ ઝેરનો એવો સ્વભાવ છે કે ઝેર ઝેરને માગે. એટલે જે ટોક્સિકેશન થઈ ગયું હોય છે એને લઈને એને એ ચીજ વગર બેચેની થાય. અફેણિયાને બહુ થાય છે, એને તો જાણે રોગ નસ્તુક્તિ હોય એવું લાગે, હું જીવી જ નહીં શકું, ભરી દઈશ, આખો ખેંચા તા હું જોઈ નહીં માટે એને અખંડનો દ્રષ્ટાંત જરૂર. આ બીજા તમાકુ બીડીમાં એટલું બધું નથી દુઃખ થતું જેટલું અફેણવાળાને થાય છે, એટલે એ દ્રષ્ટાંત ઉભો થાય. એમ આ જીવને જે પ્રકૃતિ સ્વભાવ છે ભૂખ માન માયા, એ પ્રકૃતિ સ્વભાવથી એવો ટેવાઈ ગયો છે કે એ ટોક્સિકેશન થઈ ગયું છે. તમે જોશો કે કોઈ માણસ ઝઘડાયો હોય, ક્રોધ કરતો હોય, ઝઘડા કર્યા કરતો હોય, એ ઝઘડો ન કરે તો એને ગમે નહીં, ગોતે કોઈ બાળક કોઈની સાથે અમસ્તો અમસ્તો નહીં રહી બાબતમાં મોટો ઝઘડો કરવાનો બાળક વધી કાઢશે. તેવી જ રીતે આ જીવ પરના મોહથી બંધાઈ રહ્યો છે, છૂટવાથી સુખ છે છતાં છૂટતો નથી. એ મોટી સુખ તો નિરાકુર સુખને શાંતિ થાય એવું છે પણ છૂટતો નથી. અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે છતાં જૂઠું જ દુઃખ માને છે. સંયોગથી અનુકૂળતાનું સુખની જે કલ્પના થઈ છે એને સંયોગો છૂટશે તો મારી અનુકૂળતાઓ છૂટી જશે તો મને દુઃખ પડશે, હું નિરાધાર થઈ જઈશ, દુઃખી થઈ જઈશ, એવું કંઈક માની લીધું છે. તેને મટાડવાને માટે પ્રજ્ઞા છીનીને આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે. જ્યાં એકત્વ થઈ રહ્યું છે ત્યાં જ્ઞાનનો પ્રયોગ કરવાનો છે. પ્રજ્ઞા છીણી એટલે જ્ઞાનનો પ્રયોગ. આથી દિશા બદલાય છે. કાર્ય ક્યાં કરવાનું છે, બાકી બધા પરિણામ બાહ્ય પરિણામનું છે. જેટલા ધાર્મિક ક્ષેત્રની પ્રવૃત્તિના પરિણામ છે એમાં બાહ્ય પરિણામ છે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે બાહ્ય પરિણામ છે, વિચાર કરે તો બાહ્ય પરિણામ છે, પછી પૂજા ભક્તિ દયા દાન યાત્રા તો બાહ્ય પરિણામ છે, એ તો બધા બાહ્ય પરિણામ છે જ, પણ શાસ્ત્ર સ્વાધ્યાય અને આત્માનો વિચાર પણ બાહ્ય પરિણામ છે. પણ જ્યાં એકત્વ થઈ રહ્યું છે અંતરંગમાં ત્યાં જ્ઞાનનો પ્રયોગ કરવો એ પરિણામને દિશા બદલાય. આથી દિશા બદલાય. અવલોકનના અભ્યાસમાં જો જ્ઞાન સૂક્ષ્મતા પામે તો એને એકત્વ કેવી રીતે થયું છે એ જ્ઞાનમાં આવે અને એકત્વના અનુસંધાનમાં જ્ઞાનનો પ્રયોગ કરે, પ્રજ્ઞા છે પ્રયોગ થાય. પ્રજ્ઞા છે એટલે જ્ઞાનને અંતરમાં વાળીને વિભાવ અને જ્ઞાનનું એકત્વ, વિભાવ અને આત્માનું એકત્વ થઈ રહ્યું છે ત્યાં જુદા પાડવાની જ્ઞાનની જે પ્રક્રિયા થાય તે હું જ્ઞાન સ્વરૂપ છું, એને પ્રજ્ઞા છે કહેવામાં આવે છે. અને એ પ્રજ્ઞા છે તીવ્ર પરરસ કે પરરુચિના કાળમાં એ કાર્ય થઈ શકતું નથી, એ કાર્ય ચાલી શકતું નથી, એ તકલીફ પડે છે. એટલે પરરુચિ ઘટાડવાનો પહેલેથી ઉપદેશ આપવામાં આવે છે, ઉદાસીન થાય પરની રુચિ ઘટાડવા. તેને મટાડવાને માટે પ્રજ્ઞા છીણીને આત્માને પરના એકત્વ સંધાનમાં નાખે, કેમ કે ઉપયોગ એટલો સ્થૂળ છે કે એકત્વનું સંધાન છે એ જડતું નથી. એકત્વ ક્યાં કેવી રીતે થઈ ગયું છે એ જડતું નથી, એટલી દ્રષ્ટિ બાહ્ય છે અને સ્થૂળ છે ઉપયોગ, પણ અંદરમાં અવલોકન શરૂ કરે અને અવલોકન કરતા અવલોકનને પ્રેક્ટિસ કરતા સૂક્ષ્મ ઉપયોગ થાય, તો એ સૂક્ષ્મતાના ઉપયોગમાં એકત્વનો સંધાન પકડાય છે. અને પકડાય છે ત્યારે ચેતનના અંશ અંશને પોતાના જાણે, ચેતનના અંશ અંશને પોતાના જાણે કે જેમાં જડમો પ્રવેશ નથી. પર પ્રવેશ ભાવનો જે વિષય આગળ એમને લેવો છે એ અહીંથી શરૂ કર્યો. જડમો પ્રવેશ એટલું ચૈતન્ય છે, એટલું ચૈતન્ય જ રહેલું છે, ભર્યું જ નથી, કોઈ પરનો પ્રવેશ પોતામાં નથી. અને પરમાં આ જ્ઞાનનો કે આ આત્માનો કે આ આત્માના ચિંતન પરિણામનો ક્યાંય પ્રવેશ નથી. ચેતનના અંશ અંશને પોતાને જાણે કે જેમાં પરનો પ્રવેશ નથી. હવે કેવી રીતે પોતાનો જાણે તે કહેવામાં આવે છે, રીત સાથે સાથે લઈએ છે કે ચેતનના અંશ અંશને પોતાનો કેવી રીતે પણ જાણે, જાણે ચાલો ચેતનના અંશને પોતાનો જાણે પણ કેવી રીતે જાણે, પોતાને પોતે એ વાતને બોલવા માટે આવે છે. કે જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે તે આ જ્ઞાનની જ વાનગી છે. અહીંથી વાત પાડીએ, જે જ્ઞાન પરમા પોતાપણું જાણી રહ્યું છે, આ શરીર મારું છે, આ મારું છે, આ ઘર મારું છે, મારી આવી આગરૂ છે, આ દુકાન મારી છે, આ સમાજ મારો છે, આ દેશ મારો છે, બધે મારું મારું જાણે છે, તો આ જ્ઞાન વિચિત્રતા જેવી છે કે અત્યારે પાકિસ્તાનને કોઈ એમ કે મારો દેશ છે, ક્યાંય રહેતો હોય નહીં, પણ જે દી હિન્દુસ્તાનમાંથી પાકિસ્તાન થયું તે દી એમ કે મારા દેશના ટુકડા નથી કરવાના. મને એ વાત બિલકુલ પસંદ નથી કે મારા દેશના કોઈ ટુકડા થાય. અત્યારે રામાયણ છે ખાલિસ્તાન, તો કોઈ તૈયાર છે? વિગ્રહ કેટલા વખતથી ચાલે છે? ત્રાસવાદીઓ વર્ષોથી ચાલે છે, આમાં આમાં બધા મરાય છે, એ લોકો પણ મરાય છે, સરકારના માણસો પણ મરાય છે, ટુકડો નથી કરવાનો. કેમ? એ મારો છે, દેશ મારો છે, પણ એ મારો મટી ગયા પછી હવે કોઈ મારો કેમ? એ ટુકડો જુદો પડી ગયો હોય ત્યારે પછી હવે મારો કેમ? પાકિસ્તાન મારો કેમ? એટલે એ મારા પણ આની કલ્પના સિવાય બીજું કાંઈ નથી. પછી દુશ્મન અત્યારે જેને દુશ્મન ગણે છે એને મારો નથી ગણતો, એવું કુટુંબ ની અંદર થાય છે, આ કુટુંબમાં મારું પછી એમાં ક્લેશ થાય, પછી ક્લેશ થઈને કોઈ જુદા પડે, જુદા પડ્યા પછી અવિશ્વાસ તો થઈ ગયો, તેના ઉપર મોહ હતો, નાણાં પણ મોહ હતો, એને કેવી કઈ નજરે જોવે છે? નજર પોતાપણાને, પોતાપણાનો મોહ રહે છે એમાં, અન્ય પરિસ્થિતિ છે, એક તમનો સંબંધ છે, એ તો વ્યવહારિક સંબંધો તેનો છે, તો નજર જે બદલાઈ ગઈ પછી અમે પોતે પૃથક્કરણ કરે, એનાલિસિસ કરે, તો પછી પૂર્વના મારા પરિણામ, મારા પણ જે પરિણામ હતા, મારા એ પદાર્થને વિશે મારા પણ પરિણામ હતા, એ શું હતું? બાપ દીકરો જુદા પડે, દીકરો બાપ ને મારવા લાગે, એવા દાખલા બને છે કે લાગ પડે તો ફોન કરી નાખે બાપ, એને ખબર પડે કે આવો સામાના પરિણામ આવા છે, તો એમાં પોતાપણું ક્યાંથી આવે? અને એ પહેલા જે પોતાપણું થતું હતું એ શું હતું? પરિસ્થિતિમાં શું કરે છે, ભાવ કયા છે? તો એ જેમ જુદા જુદા કાર્યકારણના આધારે પરિણામ બદલાઈ ગયા, જે પરિસ્થિતિ ઉભી થઈ એના કાર્ય કારણ ઉભા થયા, એને કારણે જે પરિસ્થિતિ થઈ છે, પ્રસંગો ઉભા થયા, ક્લેશ થયો, પરિણામમાં મારા પણ સરવાળે છૂટી ગયું, રિઝલ્ટ શું આવ્યું કે મારા પણ છૂટી ગયું. તો એ દ્વેષપૂર્વક જે મારા પણ છૂટ્યું, રાગનું જે મારા પણ દ્વેષપૂર્વક છૂટ્યું, એ જ્ઞાને સ્વરૂપનું છૂટું તે યથાર્થ નથી, મારાપણું છૂટવું તે અયથાર્થ છે ને યથાર્થ પણ છે, દ્વેષપૂર્વક છૂટે તો અયથાર્થ છે અને જ્ઞાને કરીને છૂટે તો યથાર્થ છે. છૂટ્યું તો કરો મારાપણું, એમાં ના નથી,
કસાય ભાવ ચાલુ થયો,
કસાય ચાલુ થયો, ઓલામાં રાગ નો કસાય, ઓલામાં દ્વેષ નો કસાય રહ્યો, અને બંને નો બાપ મોહ છે, એ બે મોહ ની સંતતિ છે, મોહ ની પ્રજા છે, મોડા બે દીકરા છે, એક રાગ ને એક દ્વેષ, રાગ છૂટે તો દ્વેષ આવ્યો, બીજું કઈ નથી, પણ મોહ ઉભો છે અહીંયા ન્યા છે, એ ત્યાંથી જરા એવો ખિસ્સત નથી, મોડીકાલ પાછો મારો કરતા વાર નહીં લાગે, જો કઈ કાર્યકારણ એવા બદલશે તો પાછો મારો કરતા વાર નહીં લાગે, મારા કેમ કે મોહ ઉભો છે, જયારે જ્ઞાને કરીને મારા પણ છૂટે છે, જાણે છે તે આ જ્ઞાન ની જ વાનગી છે, અનંત જ્ઞાન ની મૂર્તિ જે આત્મા છે એનો એક સેમ્પલ છે, અનંત જ્ઞાન, નિવીડ જ્ઞાન થાસી થાસી ને ભરેલું છે, એમાંથી વાનગી બહાર આવે છે, સેમ્પલ જેને કહેવામાં આવે છે, વાનગી એટલે સેમ્પલ, સો 200 માણસ ને રસોઈ કરવી હોય, 5 કિલો 10 કિલો ભાત રાંધ્યા હોય, રાંધવા મીઠા હોય, તાવેથા ઉપર કે ચમચામાં કેટલો સેમ્પલ લઈએ, દાણા દાબી જોવે, હાથમાં એક કે બે દાણા લઈને દાબી જોવે કે આ ચીર્યા છે કે નથી ચીર્યા, 10 કિલો ભાતને બધાને લાદવા પડે, પ્રતિથી શું આવે, ભાત બધા ચડી ગયા છે, સેમ્પલ ઉપરથી બધા દેશે 10 કિલો ભાત જરો દાણા છે બધા ચડી ગયા, આખું ચૂકેલું થઈ ગયું છે, એમ એ જ્ઞાનને ઓળખે તો આખો જ્ઞાન સ્વભાવમાં થઈ જાય છે, સેમ્પલ ઉપરથી જો સ્વભાવને ઓળખે તો અખંડ પરિપૂર્ણ અનંત જ્ઞાન સ્વભાવ છે એને ઓળખાણ થઈ જાય છે.
વાનગી પોતાનું જાણવું આ જ જ્ઞાન વાનગી છે,
આ જ્ઞાન વાનગી છે. આમાં શું કહેવું છે કે મિત્ર માણસને અમે તો અજ્ઞાની છીએ, અમને કાંઈ જ્ઞાન નથી હોતું, જ્ઞાન પ્રગટ થયેલું છે, છોડી દે છે. જ્યારે કોઈ કામ કરવું હોય ત્યારે જે કામ કેમ થાય એમ જ શોધવું જોઈએ. એના બદલે કામ કરવાનું માંડી વાળે ત્યારે સમજવું કે એને કામ કરવું નથી. કોઈ માણસને આ કામ કર્યા હું ત્યાં ગયો હતો, જેની સાથે કામ હતું એ ભાઈ મળ્યા નહીં. શું કીધું પાછો મળ્યા ધણી હોય શું કે તું ક્યાં ગયો ને એ ભાઈ નહોતા. પૂછ્યું કે ક્યાં ગયા છે તો કે નહીં નથી પૂછ્યું. મેં પૂછ્યું ભાઈ ફલાણા ભાઈને મારે મળવું છે તો ત્યાં જે બીજા હતા ને કે ભાઈ તું બહાર ગયા છે નથી અત્યારે. પૂછ્યું બહાર ગયા છે, બહાર ગામ ગયા છે, ક્યારે મળવાના છે, ગામમાંને ગામમાં ગયા હોય તો કયા ઠેકાણે છે, બારગામ ગયા હોય તો એનો કોઈ ટેલિફોન નંબર કે એડ્રેસ છે. એ માણસ ક્યારે એટલો ઊંડો ઉતરે કે એને એવી જરૂરિયાત લાગી હોય કે માણસને કોઈ પણ રીતેનો સંપર્ક સાધવો છે તો યાદમાં ઊંડો ઉતરશે. તો એ ધણી છે એને કામ કરે છે ન કરો એ શું કરે. તમે કીધું દુઃખાને એમને મળ્યા હોય કંઈક મળ્યો નહીં એટલો તો પાછો આવી જાય. આવી રીતે કામ કોઈ દિવસ મારી પાસે જ્ઞાન નથી. અમે તો વૈજ્ઞાનિક છે, રાજીવ પેશી ભૂમિ જીવ છીએ, સંસારી જીવ છીએ, શું કહીએ સાધારણ માણસો છીએ. અમારે તો વર્ષો ના કામ તો પણ મન થતા હોય કે આ બધું હું ક્યાં બધું આવું બધું વિચારવા બેસીએ. ઉપાધિનો પાર છે, અનેક જાતની ઉપાધિ હોય, આ ઉપાધિ બધી છૂટીએ ત્યારે આ બધું વિચારીએ ને શું. આવી રીતે માણસ એને કામ કરવાની રુચિ નથી. દરેક જાતના કોઈને કોઈ ભાવ શોધી કાઢે છે એને કામ કરવું છે. એને એમ કહે છે કે આ જે જ્ઞાન મારા પણ કરે છે ને એ જ વાનગી છે. એ રીતે પૂછે હવે અમારી આ પરિસ્થિતિમાં કેવી રીતે કામ થાય. જ્ઞાનીઓની વાત જુદી છે. હવે અમે આ પરિસ્થિતિમાં તમે કઈ એવી પરિસ્થિતિમાં આના દિવની મોહની ગાંઠ પડી છે. અત્યાર સુધી ઉલટા જ પરિણામ થાય છે. પરિણામ સારા નથી એ વાત નક્કી છે. અને એક વાર દુર્ગતિમાં જીવ જઈએ પણ હવે અત્યારે શું કરવું, શું કરીએ તો આત્મજીત થાય, આત્મકલ્યાણ થાય. આ અમારે તો અહીંથી શરૂ કરાવે છે કે જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે તે આ જ્ઞાન માનવું છે. આ જ્ઞાન જ માનવી છે, એ જ્ઞાન જ સેમ્પલ છે. આ નિજ જ્ઞાન માનવી ઘણા સંતો ઓળખી ઓળખીને હજર અમર થયા. એને એ જ્ઞાનને ઓળખીને ઘણા સંતો હજે અમર થયા. તે કહેવા માત્ર જ ન ગ્રહે શું, એટલે માત્ર બોલવા પૂરતી વાત નથી. સારી ભાષા જોઈએ કે આ જરા માર્મિક વિષય છે. પરમે આપા જાને જ્ઞાન, જ્ઞાન એટલે જ્ઞાન નિજ વાનગી હૈ. શું કહેવું છે કે આત્મા છે જ્ઞાનથી ઓળખાય છે તો એ માત્ર કહેવા સાંભળવાની વાત નથી. આત્માને જ્ઞાનથી જ્ઞાન સ્વભાવી ઓળખવો એ કોઈ માત્ર કહેવું બોલવું કે સાંભળવું કે વાંચવું એટલું કાર્ય નથી. તો ત્યારે કેવી રીતે ઓળખાય છે કે ચિત્તને ચેતના ચેતનામાં અધીન કરે. શું જે જ્ઞાન છે એને જ્ઞાનમાં જ હોય, જ્ઞાનમાં જ લીન કરે, જ્ઞાનને જ્ઞાનમાં જ લીન કરે, જ્ઞાનને પરમાં લીન ન કરે પણ જ્ઞાનને જ્ઞાનમાં જ લીન કરે. આ એક જે વચન છે એમ એ કાર્ય પદ્ધતિને સૂચવે છે.
ચેતના શબ્દ કઈ વિશેષ છે? ચેતના
કોઈ પૂછે, કોઈ પણ માણસ ને કોઈ બીજા પૂછે કે તમે જળ છો કે ચૈતન્ય છો, તો શું જવાબ આપે? ચૈતન્ય છું કેમ એમ જવાબ આપ્યો? માન્યતા તો શરીર ધારેલી છે કે હું ફલાણો માણસ છું. શું માન્યતા છે? હું ફલાણા ફલાણો માણસ છું. આ પરિણતિ ચાલુ છે, બરાબર. હું એમ ન પૂછું કે તમે કિરીટભાઈ છો, ફલાણા છો, પ્રકારની તમે જળ છો, ચેતન છો. આ એક સીધો સવાલ આવ્યો સામે, તમે કોણ છો? તમે જળ છો, ચેતન છો?
ચેતન
ઈ ક્યાંથી કીધું? જરા વિચારવા જેવો પ્રશ્ન છે, થોડું પ્રેક્ટિકલ સાઈડ લેવી છે. શું હું જળ નથી ને હું ચેતન છું, એ કેવી રીતે કહ્યું? જરાક તપાસીને કહ્યું. હવે તમે જે જવાબ આપી શકો છો, આપ્યો તમે જવાબ, કેવી રીતે કહ્યું કહેવાય?
એવું
થાય છે એમાં કોઈ જીવંત તત્વ છે જેના ભાષ્યમાનપણા ને લીધે, એટલે એવું લાગવાને લીધે, ભાષ્યમાનપણું શાસ્ત્રીય પરિભાષા છે, પણ એવું લાગવાને લીધે જવાબ એમ આપ્યો કે હું જળ નથી તો ચેતન છું. એમ જોવા હું જળ નથી પણ તો ચેતન છું. આ જે જગ્યાએથી જ્યાંથી જવાબ મળ્યો ત્યાં હવે એકાગ્રતા કેળવી છે. જે ચિત્ત બહારમાં ઘૂમે છે સુખ માટે, ચિત્તનું કામ શું છે? સુખ માટે ભમવું એ ચિત્તનું કામ છે. કેમ કે સુખ સ્વભાવી આત્મા છે, એટલે એનું ચિત્ત સુખ માટે ભયમા કરે છે. તો એમ કે છે કે તું ચેતન છો એવું જે તને જેમાંથી લાગ્યું છે ત્યાં તો ચિત્તને લીન કર, બસ આટલું કામ છે. બહુ જ ટૂંકું કામ છે. જે સાધના જેને કહેવામાં આવે છે, આરાધના કહેવામાં આવે છે, એ કામમાં કોઈ લાંબો તત્વજ્ઞાન નો વિચાર નથી, કોઈ અટપટી તત્વજ્ઞાન ની વાતો નથી, વિકલ્પ નથી. ઉલટાનો નિર્વિકલ્પ સ્વભાવમાં નિર્વિકલ્પ થવાનો વિષય છે. જે ચેતના સ્વભાવ છે સ્વરૂપે નિર્વિકલ્પ છે ને એમાં નિર્વિકલ્પ થઈને રહી જવું, એટલું જ કામ છે. એટલે એની અંદર કોઈ લાંબો વિચાર, લાંબો વિકલ્પ, કોઈ અટપટી વાતો, એનું કાંઈ ગૂંચવણ કે કાંઈ નથી એની અંદર. કેમ કે વચ્ચે કોઈ નથી. ચૈતન્ય સ્વરૂપ પોતે અને પોતાની ચેતના પોતામાં અને પોતામાં રહે, બસ આમાં કઈ બીજી કોઈ ગડબડ થાય એવી કોઈ વચ્ચે વાત નથી. વચ્ચે કોઈ બીજું તત્વ આવે તો કઈ વચ્ચે ઉપાધિ કે ગડબડ થાય ને? આપણે સીધો રસ્તો હોય તો ક્યાં ભૂલા પડીએ, ક્યાંક ભળાટ આવતો હોય તો સંભવ છે કે ન વળીએ, સીધે સીધા આવેલા છે. પણ કોઈ એમ કે ફરાને જવાનું છે, ક્યાંથી જવું, તો કે સીધે સીધા આવેલા, ક્યાંય વળવા ક્યાંય નહીં વળવા. વચ્ચે બીજા કઈ આવે તો વાહ, તમારે વળવાનું છે. બે રસ્તા આવે, ચાર રસ્તા આવે, બે ફાંટા થતા હોય, ત્રણ ફાંટા થતા હોય, ચાર રસ્તાની ચોપડી હોય, કાંઈ નહીં, તમે સીધા જાણો, પછી ભૂલવાનો ક્યાં સવાલ છે? મોક્ષ માર્ગ, આત્મ કલ્યાણ નો માર્ગ કેવો સીધો છે, સરળ છે. લક્ષણ લાગે છે એનું કારણ તો પોતે ને પોતે વિટમણા ઉભી કરેલી છે ને, એ કારણ છે. વચ્ચે પોતે જે સરળાઈ કરી છે એના કારણે પોતાને થોડી મુસીબત તકલીફ લાગે છે, અઘરું લાગે છે, કઠણ લાગે છે. પણ હું માર્ગ એટલો કઠણ કે અસરળ નથી, બહુ સરળ છે. પણ પોતે ચૈતન્ય સ્વરૂપે આત્મા પૂછે તો હું ચેતન છું એમ જવાબ દે છે, બરાબર. હવે જે પોતાની ચેતના છે એનાથી ચેતી રહ્યો છે, જે ચેતના સુખ માટે પ્રવર્તી રહી છે, સુખ માટેનું જે પ્રવર્તન છે, પ્રવર્તના છે, એ ચેતના છે. ચાલતા ચાલતા અહીંયા ખાડો છે અને અહીંયા સીધો રસ્તો છે, ખાડામાં પર ન મૂકવું એમ કોણ ચેતે છે? ચેતના વાળો ચેતે છે, બીજો કોઈ ચેતે છે? ચાલતા ચાલતા રસ્તામાં અડધા ફૂટનો ખાડો છે તો બાજુમાં ચાલે છે અને ખાડામાં પડતો નથી, મૂકતો નથી, એ ચેતે છે. પણ પોતે ચેતે છે. તો જેનો ચેતવાનો સ્વભાવ છે કે તું ચેતે છે એમ જ ચેતને એમ કે છે કે આ હું ચેતના વાળો છું, હું ચેતનામય છું, ચૈતન્ય સ્વરૂપ છે, એટલું ચેતવાનું છે. એમાં એમાં તો શું આડીવળી વાત છે કે ન થાય કે ન સમજાય કે ન કરી શકાય, એવું શું છે? આવું જે કાર્ય કરવું છે એમાં ન કરી શકાય એવું શું છે? બસ પોતે વિપરીત પરિણામ કરે તો જુદી વાત છે, બાકી વચ્ચે કોઈ આવી શકે એવી વાત છે. એ વાત એમણે જે કરી એ વિધિ વિષય કરી, કાર્ય પદ્ધતિ આ પ્રકારની અંતરમાં છે.
જે જીવ અહીંયા ઉભો છે, એક જ અનુસંધાન કરી રહ્યો છે, જે જીવ એક જ અનુસંધાન કરી રહ્યો છે, જે ચેતના વાળા એનું એક જ અનુસંધાન કરી રહ્યો છે, એને એક પણ રસ્તો બતાવી રહ્યો છે.
તું એકત્વ સંધાન કરી રહ્યો છો એ તારી અશુદ્ધ ચેતના છે, શાસ્ત્ર પરિભાષાથી કહ્યું, પદ્ધતિ સ્વરૂપ છે એ અશુદ્ધ ચેતના છે. અને ચૈતન્ય સ્વરૂપમાં છે તો તે શુદ્ધ ચેતના છે. અશુદ્ધ ચેતના અને શુદ્ધ ચેતનામાં ચેતના સામાન્ય છે, આ તારું સ્વરૂપ છે. અશુદ્ધ ચેતનામાં ચેતનાનો નાશ નથી, અશુદ્ધ ચેતનામાં એનું અંતરંગ શુદ્ધ છે, એનું બહિરંગ મલિન થયું છે, બાહ્યાંગ મલિન થયું છે, અંતરંગ તો શુદ્ધ શુદ્ધ છે. કેમ કે ચેતના સામાન્ય છે, શાસ્ત્રમાં પણ આ પદ્ધતિ આવે છે. જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. અને સર્વાળાનો એ માર્યો છે કે ત્રણેયમાં ચેતના સામાન્ય છે, ત્રણેયમાં ચેતના સામાન્ય છે. વિશેષને બાદ કરતા સામાન્ય ચેતનામાં ચિત્તને લીન કરવું એ શુદ્ધ ચેતના થઈ ગઈ, બસ બીજું કઈ નથી. ચેતે તે ચૈતન્ય, ચેતે તે ચૈતન્ય, ચૈતન્ય ચેતે છે. કેવો ચૈતન્ય ચેતે છે, પ્રયોજન છે. જ્યાં પ્રયોજન છે ત્યાં ચૈતન્ય કેવો ચેતે છે? જેને જેમાં સુખ માન્યું છે એની વિરુદ્ધ જરા ખવડાટ થાય તો એને ખબર પડે છે? સવાર વાત થઈ આ સારી વાત પણ નથી ગમતી એવું કેમ બને છે કે એને પોતાના સુખ નો એમાં કઈ પણ આડખીલી ઉભી થશે. એના માટે જીવ જીત્યો. શું કર્યું એને? ચેતવાનો સ્વભાવ કેવો છે? અજ્ઞાન દશામાં પણ ચેતવાનો સ્વભાવ કેવો છે? કે મારું સુખ અત્યારે હજી ગયું નથી, પણ આમ થતા ક્યાંક જાય તો અત્યારથી ચેતે છે. કેવું પ્રયોજનના વિષયમાં ચેતના કેટલો સૂક્ષ્મપણે કામ કરે છે. પોતાને લિંક કરે તો એ સ્વરૂપ અનુભવ નો વિલાસ છે એની અંદર, અને એ સુખ નિવાસ છે. એમાં સુખ શાંતિ છે, નિરાકુર છે, કોઈ આપત્તિ વિપત્તિ કાંઈ નથી. એને જાતિ જાતિ ઉપાધિ કોઈનો પ્રવેશ એમાં નથી. બહુ વિચિત્ર પરિસ્થિતિ છે સંસારની. બધાને ખબર છે કે જેને માટે જેટલી ઉપાધિ કરીએ છીએ એ બધા યોગ નક્કી છે. બરાબર છે. જેને માટે જેટલી ઉપાધિ કરવામાં આવે એ બધાનો યોગ નક્કી છે. અને એ જેટલી ઉપાધિ કરી એમાંથી કાંઈ પણ સાથે લઈ જવાનો ભાતું મળે એવું નથી કે તમને રસ્તામાં કામ આવે. બરાબર છે. આઈઆઈટી ટ્રેનની મુસાફરી હોય 24 કલાક, એક ભાઈ બેટનો સાથે લઈ ગયો. અનંતકાળની મુસાફરીએ ચાલ્યો અને એક તમને કોઈ ભાગ નથી. એ વ્યવસ્થા નથી ત્યાં. એને કોઈ વ્યવસ્થા નથી. અને પછી ખબર છે કે આમાં કાંઈ એક રજકણને હારે નથી લઈ જતા. અને છતાં વિચિત્રતા સંસારની એટલી છે કે એમાંથી જરાય બાંધછોડ કરવી નથી. એવો મોહ છે કે એમાં જરાય બાંધછોડ કરવી નથી. આખે આખું ટીકાઈ જાય છે. આવો મોહનો પ્રભાવ છે જીવ ઉપર. મોહનો આટલો બધો પ્રભાવ છે જીવ ઉપર. હવે એવો જે સ્વરૂપ અનુભવનો જે સુખરસ, તેમાં ચિત્તને રમાવે તે કેવી રીતે કરે તે કહેવામાં આવે છે. એ કેવી રીતે કરે એવું કાર્ય આજે કેવી રીતે કરે એ કહેવામાં આવે છે કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે. એટલું તો સ્વીકારે છે ને કે મને સ્વરૂપની અપ્રાપ્તિ છે. હવે આ આત્મા પોતે પોતાને પૂછે કે તારે સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે. પણ અંતરે ભાઈ ખકડીને હા પાડ્યો. ઉપર ઉપરથી હા પાડતા નહીં. એમ બરાબર અંદરથી પૂછે. જો ખરેખર સ્વરૂપ પ્રાપ્તિ કરવી હોય તો ન પ્રાપ્તિ થાય ત્યાં સુધી નિરંતર એની ભાવના મારી. આમાં શું તકલીફ છે? કોઈ એમ કહી શકે શું કરીએ, અમને સ્વરૂપની પ્રાપ્તિ નથી એટલે અમે સુખી નથી પણ દુઃખી છીએ, અથવા અમને આત્મ શાંતિ નથી પણ અશાંતિ છે. કેમ કે અમને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ નથી, આત્મ સ્વરૂપના અનુભવની અનુભવને પ્રાપ્તિ કરીએ છીએ, એમાં શાંતિ પ્રાપ્ત થાય છે. એ શાંતિ અમને નથી, શાંત ને દુઃખી છીએ. પ્રાપ્તિ નથી કબૂલ, તને પ્રાપ્તિ નથી માયનો સ્વીકારી, પણ તારે પ્રાપ્તિ કરવી છે કે કરવી નથી એ તો ખકડીને કહે. કરવી છે તો નિરંતર તને ભાવના ચાલતી જોઈએ, નિરંતર નથી ભાવના ચાલતી તો તને જોતી નથી. આ એક જીવનો સ્વભાવ છે કે જેને જે જોઈએ એ ન મળે ત્યાં સુધી પરિણામ ત્યાં જ લાગ્યા કરે. આ જીવનો સ્વભાવ છે. જીવને ખરેખર જોઈએ અને ન મળે તો એના પરિણામ એને છોડે જ નહીં, ત્યાં ને ત્યાં જ પરિણામ લાગ્યા કરે. હવે તારે જોઈતું નથી તો પછી કોણ તને અપાવશે? તારે નથી જોતું એને કોણ આપશે? એને તો પરમેશ્વરે આપી શકે. આ આ માર્ગની અંદર એટલી બધી ચોક્કસ અને સોલિડ વ્યવસ્થા છે કે ક્યાંય જીવ બાનું ખોટું કાઢીને એમ કે મને શું કરીએ, હું પ્રાપ્ત કરી શકતો નથી, મારે તો ઘણું જોઈએ છે પણ શું કરીએ હવે, કે તારા બધા બાના ખોટા છે, હા તારે જોઈતું નથી માટે પ્રાપ્તિ નથી, બાકી જોઈતું હોય તો એની ભાવનામાં આવે અને પ્રાપ્તિ ન થાય તો ભવિષ્ય. કેમ કે ભાવના એટલે થોડું આત્માને હૃદયમાં શું છે, શું જોઈએ છે એ ખુબી શોધવાની જરૂર છે. જોઈએ છીએ આત્માર્થી છે જેને સ્વરૂપ પ્રાપ્તિ નથી એની દશા શું છે? એની દશા નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં રહેવાની દશા છે. મને કેમ સ્વરૂપની પ્રાપ્તિ થાય, ક્યારે મને સ્વરૂપની પ્રાપ્તિ થાય, બસ મને સ્વરૂપની પ્રાપ્તિ થાય તો સારું, એની ભાવના માંથી બહાર નીકળી ન શકે. કેમ કે પ્રાપ્તિ નથી ને એને પ્રાપ્તિ કરવી છે, કરવી છે તો એના ભાવના માંથી ન છૂટી શકે. નથી એનો વાંધો નથી, પણ એની ભાવના નથી એનો મોટો વાંધો છે. જ્ઞાનીઓને અજ્ઞાની સ્વરૂપ પ્રાપ્તિ નથી એનો વાંધો નથી, પણ એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના પણ એને નથી એનો મોટો વાંધો. ખોટા વેશમાં આવીશ ને મારી પાસે, મારો વખત બગડે તારો પણ બગડે, આપણે નથી કહેતા. કોઈને માલ લેવો હોય તો સાચા વેશમાં આવવાનું, વખત ના ભાવમાં માગે ત્યારે હું કે પડતર એનો એ ભાવમાં માલ માગે ત્યારે શું કે લેવો છે જ નથી લેવો એ તો નક્કી કરો ભાઈ. કાચા માલનો આ ભાવ છે, મેન્યુફેક્ચરિંગ મેં ગણશો કે નહીં ગણો, પડતર મૂકશો કે નહીં મૂકો, લેવો છે કે નથી લેવો, સાચા વેવ સાચા વેવમાં લેવા એવા છે નથી પૂછતા આપણે. ભાવના છે સાચો વેશ છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કે પ્રાપ્તિ કરવાનું સાચો ઉદ્દેશ છે, એમાં જે જીવો નથી એના માટે શ્રી ગુરુ પોતે નારાજ થાય છે. આ રીતે તું ન આવ, આવ તો સાચા વેશમાં આવ, ને તો ખોટા વેશમાં તું આવમાં મારું કામ નથી, તારો સંગ કરવાનું મારું કામ નથી. હું તો એવાનો સંગ કરવા ચાહું કે જે ખરા વેશમાં આવે કરવાની ઈચ્છું છું, મારે સંકલન કામ છે. જો તારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિની ભાવના નથી તો નક્કી કઈ તને બીજી ભાવના છે. આ દુકાને એ ભાગ મળતો નથી. હું ભૂલ્યો જલારીની દુકાને આવીને એમ કે મને તાંદુલિયાની ભાજી આપો સારી જોઈને. ભાઈ આ શાક માર્કેટમાં જાશો અહીંયા કઈ તમે કાંઈ શાકભાજીનું બકાલું વેચતા નથી એ મારું કામ નથી. એમ જે ભાવના વગરનો જીવ આવે છે એને જ્ઞાની એમ કહે છે ભાઈ એ ચીજ અમારી દુકાન નથી. તો દુકાન ભર્યો ક્યાંક બીજી દુકાને જા જ્યાં મળતું હોય ત્યાં તારે તારે જે ચીજ જોતી હોય ત્યાં મળતું એ શોધી કાઢ બજારની દુકાન શોધી કાઢ. ઘણી દુકાનો છે ગામમાં દુકાનો ઘણી છે બજાર બહુ મોટી છે. બાકી બધી જે છે એ બધી જુદી જુદી દુકાન છે. જુદો જુદો માલ મળે છે, કોઈ કોઈ બંધાવે છે, કોઈ પાપ બંધાવે છે, એના ફળ એને મેળવી આપે છે. એ બધી દુકાને જાતું કોઈ પાપના ફળ જોતા હોય તો એ દુકાન જુદી છે. આત્મશાંતિની દુકાન કોક જુદી છે. એટલે જેને પોતાના સ્વરૂપની ભાવના નિરંતર વર્તે છે તે જીવ દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ ઉપયોગ દ્વારમાં દ્રઢ ચિંતક. આગળનું પગથિયું છે એ સબ્જેક્ટ ટુ કન્ડિશન ભાવનાને આધીન છે. ભાવનામાં આવ્યો હોય એ જ જીવ દર્શન જ્ઞાનના ચેતનાનો પ્રકાશ ઉપયોગના દ્વારમાં ચીંતવી શકે છે. બહુ પ્રેક્ટિકલ સાઈડથી દીપચંદજીએ આ વાતો કરી છે. ઉપયોગ તો દર્શન જ્ઞાનનો બધા જીવને પ્રગટ છે, વર્તી રહ્યો છે, નિરંતર ચાલુ જ છે. પણ એમાં દર્શન જ્ઞાનની ચેતનાનો પ્રકાશ છે એ પ્રકાશમાં હું પણ દ્રઢપણે લેવું એ સ્વરૂપની નિરંતર ભાવનામાં આવેલા જીવને જ થાય, બીજા ન થાય. આ વાત થોડી ઉંડાણથી ઉડી ગઈ છે. અહીંથી અધ્યાત્મ શરૂ થાય છે. જ્ઞાન દર્શન નો ઉપયોગ બધા જીવને છે પણ એમાં દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ એક છે. આમ તો છે ને પ્રકાશ શક્તિનો પરિણામ વિશદ સ્વસંવેદનમય છે. સ્વયં પ્રકાશમાન વિશદ કે સ્પષ્ટ એવા સ્વસંવેદનમય વિશદ એવા સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ. એ સ્વસંવેદનમય એનો અર્થ કર્યો છે સ્વાનુભવમય. એ છે કે જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારા જ્ઞાનનું પોતાને પોતાનું વેદન એ વિશદ એટલે સ્પષ્ટ છે અને પ્રકાશમાં પ્રગટ છે. એ ક્યારે દેખાય? નિરંતર સ્વરૂપની ભાવના મારે હોય તો દેખાય, નિરંતરમાં દેખાય. એવો વિષય છે. વેદન પકડાતું નથી. ફરિયાદ શું છે કે ભલે જ્ઞાનીઓ પોકારી પોકારી નાખીએ કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે પણ અમને પત્તો નથી લાગતો. નથી માગતો એનું કારણ તારી વર્તમાન સ્થિતિ એવી છે. એ વર્તમાન સ્થિતિ કેવી છે? કે તું તારા સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં નથી આવ્યો એવી છે. જો તું સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં નિરંતર રહેતો હોય તો તારા ઉપયોગમાં તને તારા દર્શન જ્ઞાનનો પ્રકાશ ન દેખાય, બને નહીં. આમાં એક વિચિત્ર વિટંબણા એવી છે કે પ્રકાશ છે ને દેખાતો નથી. અંધારું ન દેખાય તો માણસ એમ કે સરળી ન દેખાય, પણ હવે પ્રકાશ ન દેખાય તો કોની કેવી વાત છે? પ્રકાશ નથી દેખાતો, તારામાં કોઈ ચીજ પડી હોય ને ન દેખાય, પણ પ્રકાશ ન દેખાય તો સમય સારમાં સિત્તેરી કુતેર ગાથામાં આટલી જ વાત મૂકી છે કે જ્ઞાન ક્રિયા કઈ રીતે થતી માલુમ પડે છે. જ્ઞાન ક્રિયા કરો દર્શન જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે થતી માલુમ પડે છે? પ્રશ્ન જરા એમ લાગે કે આમાં કોઈ પૂછવું છે તો કે તું છો કે નહીં? તો કે આ છો ને, પણ આવ્યો ક્યાં છો? કે તું છો તો ક્યાં છો? કે જે જ્ઞાન ક્રિયા થઈ રહી છે એ રીતે થતું જ્ઞાન ક્રિયામાં માલુમ પડે છે. કઈ રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે? હું પણ છતી જ્ઞાન ક્રિયા માલુમ પડે છે. હું પણ ક્યાં કરસ તું એમ પૂછે, ક્યાં હું પણ કરસ તું જરાક શોધી ને તો કે. ત્યારે પેલો જવાબ કદાચ એ દઈ દે માણસ કે આ રાગ દ્વેષ મોહ વિકલ્પ થાય છે ને એમાં હું પણ લાગે છે, આ શરીરમાં હું પણ લાગે છે. ત્યારે સ્ત્રી ગુરુ એટલું કહે છે કે અમે તું ભૂલ્યો છો, શરીરમાં હું પણ તને લાગે છે એ તારી ભૂલ છે, રાગમાં હું પણ લાગે છે એ તારી ભૂલ છે, તું જ્ઞાનમાં છો, તારું અસ્તિત્વ જ્ઞાનમાં છે, તારું હોવા પણ જ્ઞાનમાં છે. અને એની સાબિતી એ છે કે શરીર ચાલી જશે ને તું રહી દઈશ, રાગ નિયંત્રિત થઈ જશે ને તું રહી દઈશ, શરીરનો અભાવ થશે તારો અભાવ નહીં થાય, રાગનો અભાવ થશે તારો અભાવ નહીં થાય. એનો અર્થ શું થયો? કે ત્યાં તું નતો, મિત્ર એનો અભાવ થતો તારો અભાવ થઈ જાય. જ્ઞાન એવી ચીજ છે કે એનો અભાવ નથી થતો, એ ભૂલ સુધારી લે. શરીરમાં ને રાગમાં હું પણ આની ભૂલ સુધારી લે. હવે તપાસ કે જ્ઞાન ક્રિયા કઈ રીતે થતી માલુમ પડે છે? જે રીતે રાગાદી ક્રિયા થતી માલુમ પડે છે એ રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે. તપાસી નાખી બે પરિણામ છે તારા, તપાસી નાખી. એવી રીતે અહીંયા એમ કે છે ઉપયોગમાં ચૈતન્યનો પ્રકાશ છે, ઉપયોગમાં ચૈતન્યનું વેદન છે, એ વેદન સ્વરૂપની ભાવના